ભાગ બે. સુવાર્તા. પ્રકરણ સાત. સુવાર્તા શું છે? આ સમયે આવો પ્રશ્ન પૂછવો વિચિત્ર લાગે છે. આપણે બાઇબલની વાતને જોવામાં, એટલે કે કેવી રીતે ઈશ્વર આપણને તેમના કુટુંબના સભ્યો બનાવવા માંગે છે તે જોવામાં ઘણો સારો સમય પસાર કર્યો છે. આપણે સુવાર્તા પર વિશ્વાસ કરીને તે કુટુંબના સભ્યો બનીએ છીએ. મેં જોયું છે કે દેવળમાં ભાગ લેનારા મોટાભાગના લોકો સુવાર્તાને વાસ્તવિક રીતે સમજ્યા નથી. કેટલાક તો તેને સ્પષ્ટ કરી શકતા નથી. બીજા કેટલાક તેને સુસંગત દર્શાવી શકે છે ખરા, પરંતુ ઘણીવાર તેની સરળતાને ખરેખરા અર્થમાં સમર્પણ કરવામાં સંઘર્ષ કરે છે. તેઓ આંતરિક રીતે એ વાતને લીધે દુઃખ સહન કરે છે કે અનંત જીવન માટે સુવાર્તા પર વિશ્વાસ કરવો જરૂરી છે. તમારામાંના કેટલાક વિચારતા હશે કે હું કેવી વાત કરી રહ્યો છું. હું શરત લગાવી શકું છું કે જ્યારે હું મારા કહેવાનો અર્થ સમજાવીશ ત્યારે તમે તમારી પોતાની જાતને અથવા બીજા કોઈને નીચે જણાવેલ વાત મુજબ જોશો. આપણે સુવાર્તાની વ્યાખ્યા કરવાથી શરૂઆત કરીએ. સ્પષ્ટીકરણ માટે હું કેટલાક મહત્વના પ્રશ્નો પૂછવા માંગુ છું. આપણે સુવાર્તા શું નથી એ પણ વાત કરવાના છીએ. જ્યારે આપણે વાતના એ ભાગમાં જઈશું ત્યારે તમે જોશો કે મેં જે સંઘર્ષની વાત કરી છે તેનો અર્થ શું છે. સુવાર્તા શું છે? સુવાર્તા શબ્દની વ્યાખ્યા કરવી સરળ છે. બાઇબલમાં જણાવેલ સુવાર્તા શબ્દ તારણના સંદેશને દર્શાવે છે. સુવાર્તા શબ્દ તો નવા કરારની મૂળ ભાષાના ગ્રીક શબ્દનો અનુવાદ છે, જે સારા સમાચાર લાવનાર દ્વારા કોઈ વ્યક્તિને મળતા પ્રતિફળને દર્શાવે છે. તેથી ઘણીવાર તમે સુવાર્તા શબ્દને બદલે સારા સમાચાર એવા શબ્દો પણ સાંભળ્યા હશે, એટલે કે તારણના સંદેશ વિશેના સારા સમાચાર. આવો આપણે તેના વિશે વિચાર કરીએ. આપણને એમ લાગે કે આપણે કંઈ શીખ્યા છીએ. મને પણ એમ લાગતું હતું કે આપણે કંઈક શીખ્યા છીએ, પરંતુ વાસ્તવમાં આપણે જે જાણવાની જરૂર હતી તે આપણે શીખ્યા નથી. એ સારું છે કે હવે આપણે આ શબ્દનો અર્થ કરી શકીએ છીએ, પરંતુ વાસ્તવમાં તો આપણે હજુ સુધી તારણના સંદેશમાં સમાવિષ્ટ થયેલી બાબતો વિશે વાત કરી જ નથી. આપણે તો સુવાર્તા શબ્દનો અર્થ જણાવ્યો, પરંતુ સુવાર્તા વાસ્તવમાં શું છે તે જણાવ્યું નથી. તો આવો સુવાર્તાના અર્થ વિશે વાત કરીએ. ઈશ્વરે આપેલા તારણના પ્રસ્તાવમાં શેનો સમાવેશ થાય છે? સારા સમાચારની વિગતો શી છે અને શા માટે તે સારા સમાચાર છે? નવા કરારમાં શબ્દ લગભગ 100 વાર ઉપયોગમાં લેવાયો છે, તેથી આપણે તેનો અંદાજ લગાવી શકવા જોઈએ. કદાચ પાઉલ પ્રેરિત સુવાર્તાના સંદેશ વિશે નવા કરારના બીજા લેખકો કરતાં વધારે વાત કરે છે. તેણે ઈસુનો જે સંદેશ આપ્યો તે સંદેશ માટે સુવાર્તા શબ્દનો ઉપયોગ કરે છે. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું. 1 કોરિન્થીયોને પત્ર 15:1-4. પાઉલ બીજા એક શાસ્ત્ર ભાગમાં તેના સંદેશ વિશે સુવાર્તા શબ્દનો પ્રયોગ કરે છે. ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ, તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે. તે સુવાર્તા તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની છે. એ મનુષ્ય દેહે તો દાઉદનો વંશજ હતો, પણ પવિત્ર આત્માને પ્રતાપે મુએલામાંથી પાછા ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો છે. સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છીએ. રોમનોને પત્ર 1:1-5. આ શાસ્ત્રભાગોમાં સુવાર્તા એટલે કે સારા સમાચારમાં સમાવિષ્ટ થયેલી બાબતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેના મૂળ તત્વો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાના દીકરાને મોકલ્યો. તે દાઉદના કુળમાં જન્મ્યો. તેનું નામ ઈસુ ખ્રિસ્ત છે, જે આપણા પાપોને માટે મરણ પામ્યો, તેને દાટવામાં આવ્યો, તે મરણમાંથી સજીવન થયો. આ સઘળી બાબતો સારા સમાચારનો વિષયાર્થ છે. અગાઉ આપણે જે વાત કરી તેના મોટા ચિત્રના પ્રકાશમાં હું ફરીથી તે સમજાવવા માંગુ છું કે ઈશ્વરનો દીકરો માણસ બન્યો. આપણા પાપો આપણને ઈશ્વરના કુટુંબની બહાર ન રાખી શકે તે માટે તેણે દુઃખ સહન કર્યું અને વધસ્તંભ પર મરણ પામ્યો. આપણે પણ મરણ પર વિજય પ્રાપ્ત કરીએ અને તેમના તથા આપણા પિતા, કે જે એકલા જ સાચા ઈશ્વર છે, તેમની સાથે સદાકાળ રહીએ તે માટે તે મરણમાંથી સજીવન થયો. આવો તેની થોડી ચકાસણી કરીએ. જો આ સારા સમાચાર છે તો શા માટે તે સારા છે? તેના ઘણા કારણો છે. તે સારા સમાચાર છે કેમ કે આપણું તારણ આપણા કાર્ય પર આધારિત નથી. એ શાસ્ત્રભાગોમાં તમે તમારા અદ્ભુત કાર્યોની સૂચિ જોતા નથી. સુવાર્તાનો વિષયાર્થ તો તમારા સારા કાર્યો છે અથવા કરશો અથવા તો તમારે સારા કાર્યો કરવાની જરૂર છે તેના વિશેનો નથી, એ તો બીજા કોઈએ તમારા માટે જે કાર્યો કર્યા છે તેના વિશેનો છે. એ આપણા બધાને માટેના સારા સમાચાર છે, કેમ કે આપણામાંનું કોઈ સંપૂર્ણ નથી. આપણામાંનું કોઈ વ્યક્તિ હરેક સમયે ઈશ્વરને પ્રસન્ન કરતું નથી. આપણામાંનું કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના કુટુંબમાં રહેવા માટે કે આપણા પોતાના કાર્યો દ્વારા ઈશ્વરના નામથી ઓળખાવા માટે લાયક નથી. ઈશ્વરે આપણને સ્વીકાર્યા છે. સુવાર્તાનો વિષયાર્થ આપણને જણાવે છે કે તે કેવી રીતે થાય છે. ધ્યાન આપો કે પાઉલે લોકોને સુવાર્તા આપવાની તેની સેવા વિશે વાત કરતા કહ્યું છે કે વિશ્વાસને આધીન થવું. તેની ઈચ્છા હતી કે જેમણે તેનો સંદેશો સાંભળ્યો છે તેવો તેની વાતને દ્રઢતાથી પકડી રાખે. તમે કેવી રીતે સુવાર્તાને આધીન થાવ છો? બાપ્તિસ્મા પામીને, દાન આપીને, સારું વર્તન કરીને, મૂર્ખતા ભરેલું વર્તન ન કરીને, ગરીબોને મદદ કરીને? એ સઘળા સારા કાર્યો છે ખરા, પણ ઈશ્વર તો વિશ્વાસની આધીનતા ઈચ્છે છે. તમે વિશ્વાસ કરવા દ્વારા સુવાર્તાને આધીન થાવ છો. શું તમે એ વાત પણ નોંધી કે પાઉલે સમજશક્તિની આધીનતાની વાત કરી નથી? ઈસુ કેવી રીતે માણસ બન્યા અથવા તો પુનરુત્થાન કેવી રીતે શક્ય બન્યું એ વાતને કદાચ આપણે સંપૂર્ણપણે સમજી ન શકીએ, પણ ઈશ્વર એવી ઈચ્છા રાખતા નથી કે આપણે તે વાતને પૂર્ણ રીતે સમજીએ અને પછી તેમની પાસે જઈને છેલ્લી પરીક્ષા આપીએ. ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે આપણે વિશ્વાસ રાખીએ. શા માટે આ બાબતો તર્કસંગત છે તે સમજવા માટે આપણે વાટ જોઈ શકીએ છીએ. સુવાર્તાનો વિષયાર્થ તો એ છે કે ઈશ્વર તમને માફ કરવાનો અને કાયમ માટે તમને પોતાના કુટુંબમાં સ્થાન આપવાનો પ્રસ્તાવ મૂકે છે. તેમનો પ્રસ્તાવ તેમનો પ્રેમ અને માયાળુપણું દર્શાવે છે. બાઇબલ ક્યારેક એ શબ્દોને બદલે કૃપા શબ્દનો પ્રયોગ કરે છે. ઈશ્વરથી મોટું કોઈ નથી, તેથી ઈશ્વર આ પ્રસ્તાવને સ્વીકારવાનું દબાણ કરતા નથી. કોઈ તેમના હાથને વાળી દેતું નથી. ઈશ્વર તમને ઈચ્છે છે તેથી તે તમને તારણનો પ્રસ્તાવ આપે છે. ઈશ્વર ફક્ત એટલું જ ઈચ્છે છે કે તમે વિશ્વાસ કરો. આ સુવાર્તાના સારા સમાચાર છે. શા માટે આપણે સુવાર્તાની જરૂર છે? તમે કદાચ એવો વિચાર કરો કે મેં અગાઉથી જ તેને ઉત્તર આપી દીધો છે. હા, પણ બીજી રીતે. પરંતુ ખ્રિસ્તી વર્તુળોમાંના મારા અનુભવના પ્રકાશમાં કહું તો મારે થોડા વધારે સ્પષ્ટ થવાની જરૂર છે. શા માટે આપણને સુવાર્તાની જરૂર છે? કેમ કે સુવાર્તા વગર ઈશ્વરની સાથેના અનંત જીવનની આપણને કોઈ આશા નથી. પાપને લીધે આપણે ઈશ્વરથી અલગ થઈ ગયા છીએ. સુવાર્તા પર વિશ્વાસ કરવો તે એ સમસ્યાનો ઉકેલ છે. બાઇબલ આપણી દુર્દશાને વિવિધ રીતે જણાવે છે. ઈસુએ કહ્યું કે તે ખોવાયેલાને શોધવા અને તારવા માટે આવ્યા છે. લુક 19:10. આપણે આપણા પાપોમાં અને અપરાધોમાં મૂએલા, એફેસીઓને પત્ર 2:1-5 અને અધર્મી છીએ, રોમનોને પત્ર 5:6. આપણે ઈશ્વરથી દૂર, એફેસીઓને પત્ર 4:18 અને વેગળા, કલોસ્યોને પત્ર 1:21 હતા, કેમ કે આપણે ઈશ્વરના શત્રુઓ, રોમનોને પત્ર 5:10 હતા. આ સારું ચિત્ર નથી. બાઇબલની જે વાત આપણે જોઈ તે જણાવે છે કે આપણે શા માટે આવા છીએ. આપણે ઈશ્વરના કુટુંબમાં જન્મ્યા નથી, આપણે તો બહારના છીએ. છતાં પણ ઈશ્વર આપણને તેમના કુટુંબના સભ્યો બનાવવા માંગે છે. ઈશ્વરના સ્વભાવની અછતને લીધે આપણને જે જોઈએ છે તે પ્રાપ્ત કરવા માટે આપણે આપણી હોશિયારીનો અને સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ અને પ્રક્રિયામાં બીજાઓનું નુકસાન કરીએ છીએ. આપણે આત્મવિનાશના માર્ગમાં જીવીએ છીએ. જ્યારે આપણે ઈશ્વરના સ્વરૂપ મુજબ કાર્ય કરતા નથી અને તેમના નિયમોને તોડીએ છીએ, તેમાં ઘાલમેલ કરીએ છીએ અથવા તો કોઈનો દુરુપયોગ કરીએ છીએ, ત્યારે આપણે પાપ કરીએ છીએ. આપણે આપણા સ્વભાવથી પાપી, સ્વકેન્દ્રિત અને બળવાખોર છીએ, કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે. રોમનોને પત્ર 3:23. એ વાંચીને નિરાશ કે ગુસ્સે થવું સરળ છે, પરંતુ સુવાર્તાની વાતના સારા સમાચાર તો એ છે કે ઈશ્વર આ બધું જાણતા હોવા છતાં પણ આપણને પ્રેમ કરે છે. તે એક કારણને લીધે ઉપયોગી પણ છે, કેમ કે તે સુવાર્તાને તારણ વિશેના બીજા ધર્મોના શિક્ષણથી સંપૂર્ણ રીતે અલગ બનાવે છે. બીજા બધા ધર્મો પાપની સમસ્યાનો નકાર કરે છે અથવા તો એમ કહે છે કે માણસના કાર્યો, વારંવારની ધાર્મિક વિધિઓ, પ્રાર્થનાઓ, ધાર્મિક દિવસોનું પાલન કરવું કે બીજી કોઈ રીતે સારા બનવું તે આ સમસ્યાનું સમાધાન છે. સ્પષ્ટપણે કહું તો ફક્ત સુવાર્તા જ માણસની પરિસ્થિતિ અને સારા કાર્યો કરવાની અયોગ્યતાની સમસ્યાનું સમાધાન છે. તેની સામે બીજા ધર્મો તમને જૂઠું કહે છે. તેઓ કહે છે કે ઈશ્વરની સાથેની અલગતાની સમસ્યાનું સમાધાન જ નથી અથવા તો તમારે કોઈ સમસ્યા જ નથી. ફક્ત સુવાર્તા જ એ સત્ય છે. જે તમને કહે છે કે ઈશ્વરે સમસ્યાનું સમાધાન કરવાનું હતું અને ઈશ્વરે તેમ કર્યું પણ ખરું. સુવાર્તા પારદર્શક રીતે પ્રમાણિક છે. તમને તે દુઃખદ લાગે તો પણ તે તમને સત્ય જણાવે છે, તે પ્રેમ બતાવે છે. તમને જૂઠું કહેવું તે પ્રેમ નથી. શું તારણ પ્રાપ્ત કરવાના બીજા કોઈ માર્ગો છે? મેં હમણાં જ આ પ્રશ્નનો ઉત્તર આપી દીધો છે, પણ હું આ પ્રશ્નને બીજા દ્રષ્ટિકોણથી જણાવવા માંગુ છું. ઈશ્વર માફી, તારણ અને તેમની સાથેનું અનંત જીવન મફત આપે છે. તેને માટે આપણે લાયક નથી અને તેને કમાઈ શકતા નથી. વાસ્તવમાં તો તેને કમાઈ પણ શકાય નહીં અને તેને માટે લાયક પણ બની શકાય નહીં. તેને માટે વિશ્વાસ કરવાની જરૂર છે, અથવા તો ઈશ્વરના વચન પર અને ઈસુએ સંપૂર્ણ કરેલા કાર્યો પર વિશ્વાસ કરવાની જરૂર છે. પરંતુ સુવાર્તા પર વિશ્વાસ કરવાનો અર્થ તારણ વિશેના બીજા શિક્ષણો કે કલ્પનાઓ પર વિશ્વાસ કરવાનો નથી. બાઇબલ કહે છે કે તારણ માટે બીજો કોઈ માર્ગ નથી. તેનો વિચાર કરો. જો તમારા માટે સ્વર્ગમાં જવાનો બીજો કોઈ માર્ગ હોત તો શા માટે ઈશ્વર પોતાના પુત્ર ઈસુને વધસ્તંભ પર આવી ભયંકર રીતે મરવા મોકલી દેત? પ્રભુએ માણસ બનીને મરણ પર વિજય પ્રાપ્ત કરવાનો હતો. તારણ માટે ઈશ્વરની યોજના પર વિશ્વાસ કરવો એ એક જ માર્ગ હતો. ઈસુ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ તારણ આપી શકે નહીં. પ્રેરિતોના કૃત્યો 4:12. ઈસુએ જાતે સ્પષ્ટપણે કહ્યું છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. યોહાન 14:6. તેમાં કોઈ અસ્પષ્ટતા નથી. ઈસુએ જે કાર્ય કર્યું છે તેના વગર કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના કુટુંબનું સભ્ય બની શકે નહીં. તમે બીજા વિશ્વાસની સાથે સુવાર્તાનો ઉમેરો કરી શકો નહીં. સુવાર્તા અજોડ છે. સુવાર્તા પર વિશ્વાસ કરવાનો અર્થ છે બીજા વિશ્વાસમાંથી પાછા ફરવું. એ તો બાઇબલ જેને પસ્તાવો કહે છે તેનું એક પાસું છે. બીજા પાસા પણ છે, પણ તેને આપણી વાતચીતના બીજા ભાગમાં સારી રીતે સમજાવવામાં આવ્યા છે. સુવાર્તા શું નથી? સુવાર્તાના વિષયાર્થ વિશેની આપણી ચર્ચામાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ઈસુએ આપણા વતી જે કાર્ય સંપૂર્ણ કર્યું છે તે સુવાર્તા છે. જેવો ઈસુએ આપણા વતી કરેલા કાર્ય પર વિશ્વાસ કરે છે તેમને અનંત જીવન અને તારણની ભેટ આપવામાં આવે છે. આપણી સંસ્કૃતિ આ સ્પષ્ટતાને ગૂંચવણમાં નાખવાનો પ્રયત્ન કરે છે. તે આત્મસુધારને અને અસ્પષ્ટ આત્મિકતાને તેના પર્યાય બનાવે છે. પરંતુ સુવાર્તાની બાઇબલ પ્રમાણેની વ્યાખ્યા આવી બાબતોનો વિરોધ કરે છે. સુવાર્તા અને તારણ ને વ્યક્તિગત પ્રકાશ એટલે કે પોતાની અંદર દ્રષ્ટિ કરવી કે આત્મખોજની યાત્રા સાથે કોઈ સંબંધ નથી. વિવિધ આત્મિક વિચારોની ખોજ કરવી તે સુવાર્તા નથી. એ બધું તો બૌદ્ધિક કે માનસિક પ્રયત્નો અને કાર્ય પ્રવૃત્તિઓ છે, તે સુવાર્તા નથી. પરંતુ આવી વૈકલ્પિક સુવાર્તાઓની શોધ કરવી કે તેને દૂર કરવી સરળ છે. ઈશ્વર જે તારણ આપે છે તેની સરળતા પર આધાર રાખવામાં ઘણા લોકોને વધારે અડચણરૂપ થવાની બાબત પણ છે. મેં અગાઉ જણાવ્યું છે કે દેવળમાં જનારા ઘણા લોકો સુવાર્તા વિશે સંઘર્ષ કરે છે, કેમ કે તેઓ કાર્ય કરવાના ફાંદામાં ફસાયેલા છે. તમે કે તમે જેને જાણતા હોય એવી કોઈ વ્યક્તિ સુવાર્તા શબ્દની વ્યાખ્યા અને કદાચ તેના અર્થમાં સમાયેલા વિષયાર્થની વ્યાખ્યા કરી શકશે. પરંતુ અનંત જીવન પ્રાપ્ત કરવા માટે ઈસુએ તમારા માટે જે કાર્ય કર્યું છે તેના પર વિશ્વાસ કરવો જરૂરી છે. તે વિચાર યોગ્ય લાગતો નથી. આપણને એમ લાગે છે કે તેને માટે લાયક બનવા માટે કંઈક તો કરવું જ પડશે, નહીં તો આપણે કેવી રીતે લાયક બનીશું? જો તમે બાઇબલની વાતને અને સુવાર્તાના વિષયાર્થને સમજો તો તમે તરત જ જાણી શકશો કે ઈશ્વર આપણને જે આપે છે તેને માટે આપણે લાયક નથી. એ જ તો ઘણા લોકોની માટે સંઘર્ષનું કારણ છે. આપણે એવો અનુભવ કરવા માગીએ છીએ કે આપણી પાસે જે સારી બાબતો છે તેને આપણે જાતે કમાયા છીએ. આપણે દાનની બાબત બનવા માગતા નથી. કંઈ પણ કાર્ય કર્યા વગર કોઈ સારી બાબત પ્રાપ્ત કરવી ખોટું લાગે છે. આપણને એમ લાગે છે કે આપણે થોડું તો કામ કરવું જ જોઈએ. અપરાધભાવ ગૂઢ રીતે આપણા વિચારોને વિકૃત કરી નાખે છે. તે સુવાર્તાને બિનશરતી ભેટ તરીકે જોવાની આપણી યોગ્યતાને ગતિહીન બનાવે છે. અપરાધભાવ કેટલાક લોકોને એ વાતનું સમર્થન કરવા દોરે છે કે ભેટ આપનાર વ્યક્તિ માટે તેમણે કોઈ કાર્ય કર્યું છે તેથી તેઓ તે ભેટને લાયક છે. જો તેઓ તેમની જાતને એ વાત સાથે સંમત કરી શકતા નથી તો તેઓ એ ભેટ માટે લાયક બનવાનો અનુભવ કરવા કોઈ કાર્ય કરવાનો ઈરાદો કરે છે. અપરાધભાવ આપણને સુવાર્તામાં ઈશ્વરે બતાવેલા પ્રેમ પ્રત્યે આંધળા કરે છે. કોઈ તમારા મૂલ્ય વિશે વિચાર કરે તે માટે મહેનત કરવા દ્વારા તમે તમારી પોતાની જાત પર ધ્યાન આપો છો. જ્યારે તમારો હેતુ કોઈ વ્યક્તિને તમારા માટે એવો વિચાર કરાવવાનો હોય છે કે તમે તેમના પ્રેમ અને લક્ષ્ય માટે લાયક છો, ત્યારે તમે તમારા પોતાના સિવાય બીજી કોઈ વ્યક્તિ પર ધ્યાન આપી શકતા નથી. આપણે આપણા પોતાના માટે સારો અનુભવ કરવા માગીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણે એવો અનુભવ કરવા માગીએ છીએ કે આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા કાયદેસર રીતે લાયક છીએ, જેથી આપણે એવી કોઈ વસ્તુ લેતા જ નથી જે આપણી નથી. આપણે બીજાઓને પણ આપણા જેવો જ અનુભવ કરાવવા માગીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણે તેમને એવો અનુભવ કરાવીએ છીએ કે આપણી સાથેના એ અનુભવને લીધે તેઓ આપણને કંઈક આપે. સુવાર્તા આ વિચારને દૂર કરે છે. તે સ્પષ્ટ નમ્રતા સાથે આપણને ખુલ્લા પાડે છે. તે આપણને આપણું પૂરેપૂરું ધ્યાન ઈશ્વર અને ઈસુ પર રાખવા માટે આગ્રહ કરે છે. તેથી જ ઘણા લોકોને આ વાતનો સ્વીકાર કરવો અઘરો લાગે છે, કેમ કે સુવાર્તા આપણને કોઈ જ શાખ લેવા દેતી નથી. તો આપણને એ સમજણ પ્રાપ્ત થાય છે કે સુવાર્તા તમારા કાર્યોની ચિંતા રાખતી નથી, પરંતુ તમે અગાઉથી જે છો તેની ચિંતા રાખે છે. તમે મનુષ્ય છો. તમે શરૂઆતથી ઈશ્વરના પ્રેમ અને યોજનાનો પદાર્થ છો. તેમાં કાર્ય બતાવવાની જરૂર પડતી નથી. ઈશ્વર આપણને પ્રેમ કરે છે. આ પતિત જગતમાં જીવનારા પાપીઓ તરીકે આપણે એવી વિચારસરણીમાં બંધાઈ ગયા છીએ કે જો કોઈ આપણને આંતરિક અને બાહ્ય રીતે સંપૂર્ણપણે જાણશે તો તેઓ આપણને પ્રેમ કરશે નહીં. તેને પરિણામે આપણે એવી કલ્પના કરી શકતા નથી કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણા પરથી તેમનું ધ્યાન હટાવી શકે એવું કંઈ જ નથી. ઈશ્વર દરેક વિચાર, શબ્દ, વૃત્તિ અને કાર્યને જાણે છે. આપણામાં રહેલો અપરાધભાવ અને શરતી સંબંધોની સામાન્યતા આપણને સુવાર્તામાં રહેલા ઈશ્વરના બિનશરતી પ્રેમને સ્વીકારવામાં અડચણરૂપ બને છે. આપણે આપણા પોતાના દૃષ્ટિકોણથી તેને સમજી શકતા નથી. આ સમયે મારે એવું કહેવું જોઈએ કે મારું એવું સૂચન નથી કે જે લોકો સાચી સુવાર્તા સાંભળીને ગંભીરતા સાથે તેના પર વિશ્વાસ કરે છે તેમનું તારણ થયું નથી. હું પ્રામાણિકપણે માનું છું કે તેઓ વિશ્વાસ કરે છે અને ઈશ્વરના કુટુંબના સભ્યો છે. પરંતુ હું તો ઘણા વિશ્વાસીઓ હજુ પણ જે નિરાશાજનક જીવન જીવી રહ્યા છે તેનું વર્ણન કરી રહ્યો છું. તેમનામાં રહેલા અપરાધભાવને લીધે સુવાર્તાનો પ્રેમ અને કૃપા કાર્ય કેન્દ્રિત અને યોગ્યતા આધારિત અનુભવમાં રૂપાંતરિત થયા છે. તેમણે એવો વિચાર કરવાની શરૂઆત કરી છે કે જ્યારે તેઓ સુવાર્તાને સમજ્યા અને તેના પર વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે તેમને જેવો પ્રેમ કર્યો એવો જ પ્રેમ અત્યારે પણ કરે છે કે નહીં. તેઓ એવું માને છે કે વિશ્વાસીઓ તરીકે તેઓ જે પાપ કરે છે તેને લીધે ઈશ્વર તેમને એકલા મૂકી દે છે. તેઓ એ વાત સાથે સંમત થયા છે કે તેઓ ઈશ્વરની અપેક્ષા પૂરી કરી શકતા નથી. તેથી તેઓ એવો વિચાર કરે છે કે તેમણે પૂરતો વિશ્વાસ કર્યો છે અથવા તો કદાચ તેમણે વિશ્વાસ કર્યો જ નથી. દુઃખદ વાત તો એ છે કે ઘણા સાચા ખ્રિસ્તીઓ પણ ત્રાસદાયક અને પરાજયથી ભરેલા જીવનો જીવે છે. સુવાર્તાને લીધે નહીં, પણ તેમના અપરાધભાવે વિકૃત કરેલી સુવાર્તાની સ્પષ્ટતાને લીધે. જ્યારે તેઓ વચનો વાંચે છે ત્યારે તેઓ ફક્ત તેમના પાપો અને નિષ્ફળતાઓને જ જુએ છે. દરેક એવો સંદેશ એક તોહમતનામું છે, અને જેવો એવા મુખ્ય ઈરાદા સાથે સંદેશો આપે છે એવા પ્રચારકોને અફસોસ. તેનાથી સુવાર્તાની અદ્ભુત અજાયબી ખોવાઈ જાય છે અને ભૂલાઈ જાય છે. તારણ કાર્ય પર આધારિત નથી. તે ક્યારેય કાર્ય પર આધારિત નહોતું, ક્યારેય કાર્ય પર આધારિત હશે નહીં, અને કાર્ય પર આધારિત હોઈ શકે પણ નહીં. આપણે આપણી જાતને ઈશ્વરની હાજરીને માટે લાયક બનાવવા માટે, ઈશ્વરના સ્તર સુધી જવા માટે કંઈ કરી શકતા નથી. આપણામાં ઈશ્વરના સંપૂર્ણ સ્વભાવની અછત છે. આપણને ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવવામાં આવ્યા છે, પરંતુ આપણે ઈશ્વરથી ઉતરતા છીએ અને ઈશ્વર તે જાણે છે. તેથી જ આપણી સમસ્યાનું સમાધાન ઈસુ છે, આપણે નહીં. આપણે કોઈ કાર્ય કરવા દ્વારા એ ખાલી જગ્યાને ભરી શકીએ છીએ એવો વિચાર વાહિયાત છે. જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ત્યારે ઈશ્વર તમારા વિશે કંઈ નવું શીખતા નથી. ઈશ્વર અગાઉથી તમને જાણે છે, અને છતાં પણ તમે જેવા છો એવા તમને ચાહે છે. રોમનોને પત્ર 5:8 કહે છે કે આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. શું તમે તે સમજ્યા? આપણે જ્યારે પાપી હતા ત્યારે. ઈશ્વર તમને પ્રેમ કરે તે માટે તમારે ક્યારેય ઈશ્વરના સ્તરનું કાર્ય કરવાની જરૂર નથી. જો તમે કોઈ વ્યક્તિને આ વિચાર શીખવો છો તો તે સાચી સુવાર્તા છે. ઈશ્વર ક્યારેય તમારાથી નિરાશ નથી, કેમ કે તેમને તમારા વર્તન વિશે કોઈ ખોટી અપેક્ષાઓ નથી. ઈશ્વરે શરૂઆતથી તમને પ્રેમ કર્યો છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. યોહાન 3:16. આપણે આ વાતને બે વિચારો સાથે સમજી શકીએ છીએ. તારણ અને ઈશ્વરના કુટુંબનું સભ્યપદ કમાઈ શકાતું નથી, તેને ફક્ત વિશ્વાસથી પ્રાપ્ત કરી શકાય છે. ઈશ્વર તે આપે છે કેમ કે ઈશ્વર કૃપાળુ અને પ્રેમાળ છે. બીજું કોઈ કારણ નથી અને હોઈ શકે પણ નહીં.